तारीख 24/1/1986 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशि भाईनु भावनगर में प्रवचन सड़ंग प्रवचन नंबर 105
જે જ્ઞેય પ્રતિ ઉપયોગને લગાડે તેને જ જાણે, અન્યને ન જાણે. સર્વસ્ત જીવ એક વાર એક જ સમયમાં એક જ જ્ઞેય પદાર્થને વિષય કરે છે ઉપયોગ દ્વારા. એટલે સામાન્ય રીતે અન્ય અન્ય જ્ઞેયમાં જીવનો ઉપયોગ લાગે છે ત્યારે જીવ જે જ્ઞેય પ્રતિ ઉપયોગ લાગે છે ત્યારે તે જ જ્ઞેયને જાણવાનું થાય છે, અને તે જ્ઞેય સિવાયના અન્ય જ્ઞેયોને જાણવાનું થઈ શકતું નથી. સમસ્ત છદમસ્ત જીવની સૂક્ષ્મ જ્ઞાનની મતિ સૂચના સૂક્ષ્મ જ્ઞાનની આ સ્થિતિ છે. પછી તે મિથ્યા દ્રષ્ટિ હોય, એટલે પહેલા ગુણસ્થાન વર્તી હોય કે બારમા ગુણસ્થાન વર્તી હોય, સમસ્ત છદમસ્ત જીવનું મતિ સૂચના સૂક્ષ્મ વાળું જ્ઞાન એવું છે કે જે જ્ઞેય પ્રતિ ઉપયોગ લાગે અથવા જીવની પ્રતિ ઉપયોગને લગાડે તેને જાણે ને અન્યને ન જાણે, એ સિવાયના જ્ઞેયને તે જાણે નહીં. મિથ્યાત્વીનું કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞેય પ્રયોજન જ્ઞાન તો એક સરખું જ છે. આ મતિ શ્રુત જ્ઞાનનો ક્ષોપક્ષમ છે તે મિથ્યા દ્રષ્ટિનો હો કે સમ્યક દ્રષ્ટિનો હો, જ્ઞેયની સાથે જોડાવા વાળો જે ઉપયોગ તેને જ્ઞેય પ્રયોજન જ્ઞાન અહીંયા કહ્યું છે. જે જ્ઞેયને જાણવાનું ઉપયોગને જ્ઞાનને પ્રયોજન છે તે જ્ઞેય પ્રયોજન જ્ઞાન કહે. તે સમ્યક દ્રષ્ટિનું હો કે મિથ્યા દ્રષ્ટિનું હો એક સરખું છે, એમાં બંનેની શક્તિ સરખી છે. એટલે કે જે જ્ઞેયમાં ઉપયોગ જોડાય છે તેને જાણે છે ને બીજાને તે જાણી શકતો નથી તે કાળે. પરંતુ ભેદ એટલો છે, તફાવત એટલો છે કે મિથ્યાત્વી જેટલું જાણે તેટલું અયથાર્થ રૂપ સાધે. સર્વ જેટલું કાંઈ જાણે છે તે સર્વ માટે અયથાર્થતા સાધે છે, યથાર્થતા સાધતો નથી. અથવા મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વને જાણતો નથી, પરને જાણે છે, અને પરને જાણે છે ત્યારે પરને પર રૂપે જાણતો નથી, આમ અયથાર્થતા સાધે છે. જેમ કે શાસ્ત્ર વાંચે છે, પુસ્તક વાંચે છે અથવા સાંભળે છે તો એને એવો આભાસ થાય છે, ભ્રમ થાય છે કે આ સાંભળું છું વાંચું છું તેનાથી મને જ્ઞાન થાય છે. પુસ્તકના વાંચવાથી જ્ઞાન થાય છે, શબ્દોના સાંભળવાથી જ્ઞાન થાય છે એવું એનું, પુસ્તકને શબ્દોને જ્યારે જાણે ત્યારે એનું અયથાર્થ જાણવું બને છે. વસ્તુતાએ જ્ઞાન જ્ઞાનથી ઉપજે છે, જ્ઞાન શબ્દોથી ઉત્પન્ન થાય છે, શબ્દો દ્વારા ઉત્પન્ન થાય છે, શબ્દોને કારણે ઉત્પન્ન થાય છે. આત્મા એવો શબ્દ કયો માટે આત્મા એવા શબ્દનું જ્ઞાન થયું, પદાર્થનું નહીં. આત્મા એવા શબ્દનું જ્ઞાન આત્મા એવો શબ્દ વાંચ્યો અથવા સાંભળ્યો તેથી થયું એમ નથી. પદાર્થનું જ્ઞાન તો એક બાજુ રાખીએ, પણ એ શબ્દનું જે જ્ઞાન થયું કે અહીંયા આત્મા શબ્દ બોલાયો અને આત્મા શબ્દ સંભળાયો, સંભળાયો એટલે એનું જ્ઞાન થયું, તો એ બોલ્યા માટે અહીંયા જ્ઞાન થયું એવું ખરેખર કાર્યકારણ પણ નથી. પણ સંયોગિક પરિસ્થિતિ એવી છે કે અસત્યનો આગ્રહ કરાવે, એ બોલ્યા માટે જ્ઞાન થયું, શબ્દ સંભળાયો માટે શબ્દનું જ્ઞાન થયું, એવી સંયોગિક પરિસ્થિતિ છે. વાસ્તવિક પરિસ્થિતિ એવી નથી. એટલે મિથ્યા દ્રષ્ટિનું કે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન ભલે સરખું જાણે છે તો પણ મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જેટલું કાંઈ જાણે તેટલું અયથાર્થ રૂપ સાધે. બીજું કે અન્ય જ્ઞેયોને જાણતા જાણતા સર્વ જ્ઞેયોમાં તે ઈષ્ટ અનિષ્ટ પણ કરે છે. કોઈ જ્ઞેયને તે ઈષ્ટ જાણે છે, કોઈ જ્ઞેયને તે અનિષ્ટ જાણે છે. કોઈ પદાર્થ જાણનાર એવા જ્ઞાનને ઈષ્ટ પણ નથી અને કોઈ પદાર્થ જાણનાર એવા, માત્ર જાણનાર એવા જ્ઞાનને અનિષ્ટ પણ નથી. પદાર્થ કોઈ ઈષ્ટ કે અનિષ્ટ નથી, તેમ છતાં મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન જે તે જ્ઞેયમાં જોડાય છે ત્યારે તે જ્ઞેયને, જ્યારે જ્યારે જે તે જ્ઞેયમાં જોડાય છે ત્યારે ત્યારે તે જ્ઞેયને તે કાં ઠીક છે કાં અઠીક છે એમ કાં એને સાથે સાથે જ રાગનો અને દ્વેષનો વિષય બનાવીને જ તે સાથે એ પૂર્વક જ જાણે છે. તેથી પણ તેનું જાણવું યથાર્થ નથી, કેમ કે પદાર્થ સામે નથી. યથાર્થ એટલે જેવો સામે પદાર્થ છે માત્ર તેવો જ જાણવો, તેને યથાર્થ જાણવું એમ કહે છે. પણ એ યથાર્થ જાણવું મિથ્યા દ્રષ્ટિને બનતું નથી. એ અયથાર્થ રૂપ સાધે છે એ તપાસીને નક્કી કરવા જેવું છે કે આવું બને છે કે નહીં. પોતાના અનુભવને અવલોકીને સમજી લેવું જોઈએ અવલોકનથી કે આમ થાય છે કે નહીં, કે આમ જ થાય છે એ ખ્યાલમાં આવે છે. એવું છે, પોતે પોતાની તપાસ કરે, અંતર શોધ કરે તો એ આ સમજાય એવો વિષય છે કે જે શાસ્ત્રકાર કહેવા માગે છે એવું જ પરિણામ થાય છે. અને સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાને યથાર્થ રૂપ સાધે. સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને, અમે ભાવથી અહીં તો વાત લીધી કે મિથ્યા દ્રષ્ટિને રાગ થાય તો કોઈ રાગ એને સુહાય છે, સારો લાગે છે, કોઈ રાગ એને સારો લાગતો નથી. ભાવમાં કોઈ ભાવ એને ઠીક લાગે છે, કોઈ ભાવ એને ઠીક લાગતો નથી. તો સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાને યથાર્થ સાધે, તેવા જ ભાવ સમ્યક દ્રષ્ટિને થાય એ ભક્તિનો ભાવ થયો. તો મિથ્યા દ્રષ્ટિને તે ભક્તિનો ભાવ ઉપાદે છે, ઠીક છે, કરવા યોગ્ય છે, મારું કર્તવ્ય છે એમ સમજીને તે કરે છે. સમ્યક દ્રષ્ટિને ભક્તિનો ભાવ થયો તો એ જાણે છે કે આ મારું સ્વરૂપ નથી, આ વિભાવ ભાવ છે, કર્તવ્ય નથી, ઉપાદે નથી, પણ થઈ આવે છે તેનો હું જ્ઞાતા છું. મારાથી ભિન્ન સ્વરૂપવાળો ભાવ છે તેનો હું જાણનાર છું, પણ તેનો તે કરવા લાયક છે એવું એ જાણતા નથી. એટલે જે ભાવને સમ્યક દ્રષ્ટિ ઈષ્ટ કે અનિષ્ટ જાણે છે તે જ ભાવને મિથ્યા દ્રષ્ટિ ઈષ્ટ કે અનિષ્ટ જાણે છે તે જ ભાવને સમ્યક દ્રષ્ટિ જ્ઞેય માત્ર થઈને, જ્ઞાતા રહીને જાણે છે. ઈષ્ટ અનિષ્ટ પણ એમાં જાણતા નથી. એટલે સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને જાણે તેટલા બધાને, તે જ ભાવને એટલે સર્વ ભાવોને, સર્વ દ્રવ્યોને એમ લઈ લેવું, બધાને, સર્વ ભાવોને અને સર્વ દ્રવ્યોને યથાર્થ રૂપ સાધે છે, એ યથાર્થ રૂપ સાધે છે, એના જ્ઞાનમાં બીજી ભૂલ પડતી નથી. ભિન્નને ભિન્ન જ જાણે છે, ભિન્નને અભિન્ન જાણતા નથી. જ્યારે ઉપદેશ સાંભળે છે શ્રી ગુરુનો, સમ્યક દ્રષ્ટિ જ્યારે શ્રી ગુરુનો ઉપદેશ સાંભળે છે અથવા સમશ્રવણમાં ભગવાનની દેશના સાંભળે છે, ત્યારે પણ તે શબ્દોથી મને જ્ઞાન થાય છે એવું જાણતા નથી. તે એવો અનુભવ કરે છે જ્ઞાન તો સ્વયં મને મારા આત્મામાંથી થઈ રહ્યું છે. જે જ્ઞાન મારા આત્મામાંથી સ્વયં ઉત્પન્ન થાય છે એમાં આ શબ્દો છે તે નિમિત્ત માત્ર છે, પણ તેનાથી જ્ઞાન થાય છે તે સંભળાયા માટે તેનું જ્ઞાન થયું એમ તે જાણતા નથી. જ્ઞાનનું જે પરિણમવું છે એમાં વ્યાપકપણું પોતાનું છે અને એ સિવાય અન્ય જ્ઞેયોમાં પોતાનું વ્યાપકપણું નથી એવો અનુભવ સમ્યક દ્રષ્ટિને સદાય વર્તે છે એવું ભાન સમ્યક દ્રષ્ટિને સદાય વર્તે છે. જેમ મારું ઘર ને મારા કુટુંબ પરિવાર સિવાય બીજું કોઈ ગામની વસ્તી મારી નથી, એના માટે વિકલ્પ કરવા પડે કે દ્રઢ કરીને ગોખી રાખીએ તો મારામાંથી મારાપણું ન છૂટે અને પારકામાં પોતાપણું ન થઈ જાય, એની રોજ કાંઈ માળા કરવી પડતી નથી કે ભૂલી ન જઈએ. રોજ થોડુંક તો સવારમાં ઉઠીને એની માળા કરી લઈએ, કાટલું મારું બી સિવાયનું મારું નહીં, કાંઈ જરૂર પડતી નથી. જેટલો નિશ્ચય થઈ ગયો કે આટલું મારું, એ નિશ્ચય અનુસાર જ્ઞાન અને ભાન વર્તે જ છે સદાય કે આટલું મારું, આ સિવાય મારું નહીં. હવે ત્યાં તો જે પદાર્થોને મારા કર્યા તે ભિન્ન છે અને વેદન ગોચર નથી. અહીંયા તો જ્ઞાન સ્વભાવ ને જ્ઞાનમય આત્મા ને જ્ઞાન પરિણામ વેદન ગોચર છે, સ્વપણે વેદાઈ રહ્યું છે એવું જ્ઞાન છે આત્માનું. તેથી તેમાં ક્યાંય જ્ઞેયને જ્ઞેયમાં પોતાપણું થાય એવું બનતું નથી, જ્ઞેયની સાથે એકત્વ થવા દેતું નથી. જ્ઞાનથી જ્ઞાનનું થયેલું જે એકત્વ તે પરમા એકત્વ થવા દેતું નથી. ભ્રાંતિથી રાગાદી પરમા થયેલું એકત્વ તે સ્વરૂપમાં એકત્વ થવા દેતું નથી. આમ સામે સામે પરિસ્થિતિ ઊભી છે સમ્યક પરિણમનમાં અને મિથ્યા પરિણમનમાં. દોરડીને સર્પ જાણે છે ત્યાં ક્ષયોપશમની ભૂલ છે, જે આભાસ છે એની ભૂલ છે. પણ ત્યાં એ સર્પ હોય કે દોરડી હોય બંને જ્ઞેય માત્ર છે અને હું જ્ઞાન માત્ર છું એ પરિણામ તો એનું ત્યાં એ જ પ્રમાણે ઊભું રહે છે, એમાં ફેર પડતો નથી. એમ તો લૌકિક વિદ્યાઓમાં અથવા લૌકિક વિષયોના જ્ઞાનમાં અનેક મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન એવું હોય કે જે સમ્યક દ્રષ્ટિ એનું એને એનું જ્ઞાન જ ન હોય. મિથ્યા દ્રષ્ટિ કુંભારને ઘડો બનાવતા આવડે અને દરજીને કપડાં સીવતા આવડે, અને સમ્યક દ્રષ્ટિ હોય એને કાંઈ ન આવડે, ન એને ઘડો બનાવતા આવડે કે ન એને કપડાં સીવતા આવડે, તો પેલાનું જ્ઞાન વધારે છે અને આનું જ્ઞાન ઓછું છે કે એમ નથી. વિષય જુદો છે એમ, એ વિષય જુદો છે. પેલો દોરડીને દોરડી જાણે એવો એનો ક્ષોભસમ છે, અને આ દોરડીને સાપ જાણે એવો ક્ષોભસમ છે તે કાળ પૂરતો, તે સમય પૂરતો. તો એ ક્ષોભસમમાં જાણવું નહીં જાણવું છે, પણ યથાર્થતા અયથાર્થતા સાથે એને પ્રયોજનની યથાર્થતા અને પ્રયોજનની અયથાર્થતા સાથે એને એ રીતે ભૂલ થતી નથી કે આ દોરડીમાં સાપ જાણ્યો માટે એનું પ્રયોજન આખું બદલાઈ ગયું એવું બનતું નથી. મિથ્યા દ્રષ્ટિ આત્માના વિષયમાં અજ્ઞાન ધરાવે છે, અને સમ્યક દ્રષ્ટિ પોતાના ક્ષયોપશમ સિવાયના જાણવાનો એને ભાવ નથી, જાણવાનો એને જ્ઞાન ભાવ નથી, એ જાતનો ક્ષયોપશમ નથી. એટલે અજ્ઞાન બે રીતે કહેવાય છે, એક જ્ઞાન ઓછું હોય એને અજ્ઞાન કહીએ, અને એક વિપરીત જ્ઞાન હોય એને અજ્ઞાન કહીએ. સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન વિપરીત નથી, ઓછું જરૂર છે. બારમા ગુણસ્થાન વાળાને પણ અજ્ઞાન કહ્યું છે, એને અજ્ઞાન વર્તે છે, ત્યાં ઓછું જ્ઞાન વર્તે છે એમ કહેવું છે. કેવળ જ્ઞાનની અપેક્ષાએ તો એ અજ્ઞાન છે, ત્યાં વિપરીતતા સૂચક અજ્ઞાન કહેવું નથી, એમ બે વચ્ચે ફરક છે. કે સમ્યક દ્રષ્ટિ તે જ ભાવને યથાર્થ રૂપ સાધે, જે એને ભાવ થાય એમાં યથાર્થતા સાધે છે, તો પણ અયથાર્થ છે, અયથાર્થ જ્ઞાન છે. સમ્યક દ્રષ્ટિને નવ તત્વના નામ યાદ ન રહેતા હોય તો તેનું જ્ઞાન યથાર્થ છે, તેની જ્ઞાન શક્તિ વધારે છે. સ્વદ્રવ્યને ગ્રહણ કરવાની જ્ઞાન શક્તિ તેની પાસે વધારે છે. મિથ્યા દ્રષ્ટિને અગિયાર અંગ અને નવ પૂર્વનું જ્ઞાન હોવા છતાં સ્વદ્રવ્યને ગ્રહણ કરવાની જ્ઞાન શક્તિ તેની પાસે છે જ નહીં, નથી. હે, જ્ઞાનની જાત જુદી છે, એ ઘણા વિદ્વાનો એ નથી સમજી શકતા. કે મતિશુદ્ધ જ્ઞાન તો ક્ષયોપશમ રૂપ છે, સમ્યક દ્રષ્ટિનું હોય કે મિથ્યા દ્રષ્ટિનું હોય શું એમાં ફરક છે? સમ્યક દ્રષ્ટિને ક્ષયોપશમ જ્ઞાન છે, અને અમને પણ ક્ષયોપશમ જ્ઞાન છે. તમે સમ્યક દ્રષ્ટિની વિશિષ્ટતા કરો છો, પણ સમ્યક દ્રષ્ટિ કરતાં અમારી પંડિતા અને અમારી વિદ્વતા તો ઘણી વધારે છે. અમે તો કર્ણાનુયોગના ગ્રંથો વાંચેલા છે, કર્ણાનુયોગનો પાવર વધારે દે છે થોડો, કેમ કે એમાં ક્ષોપસમ બહુ જોઈએ, ગણિતનો વિષય છે ને, એટલે એમાં ક્ષોપસમ ઘણો જોઈએ. સામાન્યપણે આત્મજ્ઞાન ન થાય અને કર્ણાનુયોગનું વાંચન કર્યું હોય ને એની ધારણા જો રહેતી હોય તો એને એમ થાય કે મારું જ્ઞાન એવું છે કે જે બીજાને એવું નથી. સામે સમ્યક દ્રષ્ટિ હોય તો પણ એને એમ લાગે છે મારા જેવું તો આને જ્ઞાન નથી, એવું લાગી જાય છે. એનું પ્રયોજન પોતાના સ્વરૂપના પરિણામને વૃદ્ધિ કરવાનું, વૃદ્ધિગત કરવાનું, શુદ્ધતા વધારવાનું પ્રયોજન છે. ભગવાનની દેશનામાં પણ એ વાત આવે છે, આત્મશુદ્ધિ થાય એવા નિમિત્તભૂત વિષયનો ઉપદેશ ચાલે છે, અને એ ઉપદેશ અને અહીંયા પરિણામની શુદ્ધિ બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પડે છે. એ તો ભગવાનની દેશના સાંભળે છે, એમાં શું પ્રયોજન છે એમ કહો કે જે સત્સૃત છે, જે આગમ પરમાગમો છે એનું અધ્યયન કરે છે સમ્યક દ્રષ્ટિ, એમાં શું પ્રયોજન છે? શા માટે સમ્યક દ્રષ્ટિ જીવો સત્શાસ્ત્રનું અધ્યયન કરે છે? એને તો આત્મા મળી ગયો છે, આત્મા મળ્યો હોવા છતાં પરિપૂર્ણ શુદ્ધિ થવી બાકી છે, અને પરિપૂર્ણ શુદ્ધિ થવી બાકી છે તો રાગ વર્તે છે, અશુદ્ધિ વર્તે છે, એ એના જ્ઞાનમાં છે. અને તે અશુદ્ધિ અશુદ્ધિ રૂપ કાર્ય તો કર્યા વિના રહેશે, તેથી તે અશુદ્ધિ રૂપ રાગ દેવ ગુરુ શાસ્ત્રના વિષયમાં નિમિત્તભૂત થાય એવો તે વિવેક કરે છે. એની સાથે માત્ર રાગનો જ વિવેક નથી, પણ પોતાનું જ્ઞાન પણ પરિણમે છે, તો તે દેવગુરુ શાસ્ત્રને પ્રત્યે રાગ જતા જ્ઞાન પણ તેની વિતરાગતાને વિષય કરે છે, જ્ઞાન વિતરાગતાને વિષય કરે છે. જ્ઞાન વિતરાગતાને વિષય કરે છે તેમાં વિતરાગ રસ પોષાય છે, વિતરાગતાની રુચિ પોષાય છે, અને એ રીતે પોતાની પરિણતિને દ્રઢ કરે છે અથવા શુદ્ધ કરે છે. પ્રમોદ થાય છે એનું કારણ કે અંદર વિતરાગતા કેમ વધે, વિતરાગતા કેમ થાય, અને વિતરાગતાની પ્રશંસા, વિતરાગતાની સ્તુતિ, વિતરાગ સ્વરૂપ આત્માનો મહિમા એ બધું અંદર આવે છે. એટલે એને ઉપદેશ છે, રૂચે છે. બહાર પણ બીજાના વૈભવનો વખાણ કરે છે કે નહીં, જેને બહારના જગતના વૈભવનો ની રુચિ છે બીજાના વૈભવનો વખાણ કરે છે કે નહીં, આમ છે ને તેમ છે ને એને કાંઈ લેવા દેવા હોય, પણ એની હોંશથી ને ઉત્સાહથી વાત કરે છે એ શું છે કે એને રુચિ પડી છે એટલે એના વખાણ એ કરે છે. સમ્યક દ્રષ્ટિ જેટલા ભાવને જાણે તેટલા બધાને યથાર્થ સ્વરૂપ સાધે. તેથી તે સમ્યક દ્રષ્ટિના ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મૂળનો રાગ છે અને અશુદ્ધ પરિણામ છે, છતાં તેને બંધ થતો નથી, કેમ કે તેનું જ્ઞાન યથાર્થતા સાથે છે. માટે પુણ્ય ભાવ થાય છે ત્યારે તેને પુણ્ય ભાવનો બંધ નથી એમ કહ્યું, એટલે એને પુણ્ય ભાવ સાથે સંબંધ નથી એમ કહ્યું. બંધ નથી એટલે સંબંધ નથી. કેમ સંબંધ નથી? કે એ જાણે છે કે આ મારાથી ભિન્ન છે. પારકો જાણ્યો એટલે સંબંધ ન રાખો. માણસ પૂછે તમે કેમ હવે અમારી સાથે સંબંધ રાખતા નથી, કેમ સંબંધ રાખતા નથી? તો કે તમે અમે તમે મળીએ છીએ ત્યારે તમે બોલતા નથી, તમે અમારા ઘરે આવતા નથી, અમારી સાથે તમે બોલતા નથી, માટે તમે સંબંધ રાખતા નથી. એ પ્રક્રિયા સહેજ સૌ પોતપોતામાં છે, પણ છતાં પરસ્પરસના જોડાણને સંબંધ કહેવામાં આવે છે. તો પુણ્યભાવ થતાં સમ્યક દ્રષ્ટિ તેની સાથે એકત્વપણે જોડાતો નથી, માટે એની સાથે સંબંધ રાખતો નથી. સંબંધ રાખતો નથી એટલે એનો એનો બંધ નથી. સંબંધ નથી એટલે બંધ નથી. અલ્પબંધને અહીંયા બંધ પછી ગણવામાં આવતો નથી, અસ્થિરતા. તેથી સમ્યક દ્રષ્ટિના ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. બંધ થઈ શકતો નથી. ચારિત્રના અશુદ્ધ પરિણામ છે અને તેનાથી સમ્યક દ્રષ્ટિને બંધ થઈ શકતો. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય તો પણ તેની ગતિ નરક અને તિર્યંચની ઉત્પન્ન થાય નહીં. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનનો સદભાવ છે ચોથા અને પાંચમા ગુણસ્થાન પર્યંત. પણ કોઈ સમ્યક દ્રષ્ટિને તેના નિમિત્તે પડતી જે અશુભ ગતિ, અશુભ વાયુ, એનો બંધ ન પડે. કેમ કે એ ભિન્નતામાં વર્તે છે એટલે એ પ્રકારના પરિણામમાં બંધ ન થાય. કુદરત શું કામ કરે છે? જેનો રસ ઉડી ગયો શુભાશુભ ભાવમાં, વિભાવનો રસ જેનો ઉડી ગયો, ભાવથી જે ભિન્ન પડી ગયો, તેને કેટલાક વિભાવો જે થાય છે તેવા તે તેટલા અરસ પરિણામે થાય છે કે જેથી ત્યાં અમુક ગતિના જે નિદ્ધત નિકાચી બંધ પડે એ બંધ એને બંધ પડે જ નહીં, તેવા બંધ એને ન પડે. આ કુદરતી વ્યવસ્થા છે. અહીંયા ભાવમાં આ વ્યવસ્થા છે તો સામે દ્રવ્યમાં પણ એવી જ વ્યવસ્થા છે. એમાં જરાય આગું પાછું કે ફેરફાર વાળું થતું કેટલો ફેર પડે છે, સમજી લે કે નહીં? કે ભાઈ આ તો લટકતી સલામ છે. શું કે છે આપણે ત્યાં? આ તો લટકતી સલામ છે. કેમ છો? કેમ નહીં કહેવાનું મને? બાકી અમારે જે સંબંધ હતો એવો સંબંધ હવે છે. અને બોલાવે પણ ખરા, કેમ છો, મજામાં છો, તબિયત સારી છે, ઠીક ઠીક ઠીક, આવ દેખાય વગર જાણી લે, આવ દેખાય જ કઈ નાન કામ કરે છે, આવ તો કોઈ નો કોઈ દેખાતો નથી, ભાષા તો મીઠી વાપરે એકદમ, ઠીક છે, કેવું આત્મા સૂક્ષ્મ કામ કરે છે જ્ઞાન કરવામાં, હે કે ઘણી મીઠી ભાષા વાપરે તો પણ સમજી જાય કે આ મીઠાશમાં કઈ માલ નથી. માતા એના છોકરાને ઉપાડીને લફડાક મારી દે, તો પણ એનો પ્રેમ છે, માતાનો પ્રેમ છે, એવો કોઈનો પ્રેમ નથી એના બાળક પ્રત્યે, એ વાત જગત માં સાબિત કરવા જવું પડતો નથી. આ તો રોજિંદા અનુભવમાં, રોજિંદા જીવનમાં આ વિશે આપણે અવળો સવળો ખતવતા નથી, તો સમ્યક દ્રષ્ટિના સ્વરૂપ જાણવામાં ક્યાં તકલીફ પડે એવું છે, એ પણ સમજી શકાય કે જેને અત્યંત સ્વરૂપ રસથી આત્મામાં આત્મા પણ ઉતર્યું, એવા સમ્યક દ્રષ્ટિને પરમાથી રસ ઉડી ગયો છતાં પરની પ્રવૃત્તિ રહી ગઈ, તો એ રહીને લટકતી સલામ છે, એમાં કઈ એને એની સાથે ખરેખર સંબંધ નથી. અને એના પુરાવા છે કે ભરત જેવા ચક્રવર્તી એક નાકમાંથી મેલ કાઢે એવી રીતે, કફ કાઢે એવી રીતે, શેડા કાઢે એવી રીતે છખને છોડી દે છે, ક્યાંથી એમ બન્યું કે એ પહેલેથી રસ નહોતો, જ્યારે છખંડના ઘેરાવામાં ઉભા દેખાતા હતા ત્યારે પણ અંદરથી જુદા પડી ગયા હતા, સંબંધ વિનાના થઈ ગયા હતા, એટલે બારમાં સંબંધ છૂટવામાં એને કાંઈ કોઈ પણ પ્રકારનો માનસિક તકલીફ ઊભી થતી નથી કે માનસિક તણાવ આવતો નથી, જ્યારે ઉભા છે ત્યારે જ જુદા પડ્યા છે, એને પોતાના અભાવ રૂપે આખો છ ખંડનો પથારો દેખાય છે, આમાં હું ક્યાં વ્યાપું છું, હું મારા આત્મામાં વ્યાપી વ્યાપક રૂપે છું ને એ સિવાય આ છ ખંડમાં હું શૂન્યપણે છું, પોતાની શૂન્યતા ભાસે છે, તેથી એમાં એને ક્યાંય રસ આવતો નથી. વહીવટ કરવા ખાતર બધો વહીવટ કરે, આજ્ઞા બુદ્ધિ કરે, બધી લટકતી સલામ, એને ક્યાંય પ્રેમ છે, એટલે સમ્યક દ્રષ્ટિના ચારિત્રના અશુદ્ધ પરિણામથી બંધ થઈ શકતો નથી. ચારિત્રના અશુદ્ધ પરિણામ થાય છે પણ એની સાથે એને ભાવથી સંબંધ નથી, એટલે એને બંધ થતો નથી. તે ઉપયોગ પરિણામોએ બંધ આશ્રવરૂપ અશુદ્ધ પરિણામની શક્તિને રોકી રાખી છે. તે ઉપયોગ પરિણામોએ એટલે જ્ઞાનના પરિણામે આશ્રમને બંધને અશુદ્ધ પરિણામ, અશુદ્ધ પરિણામની જે શક્તિ છે, કષાય શક્તિ છે, એને રોકી દીધી છે. કષાય છે પણ કષાય શક્તિહીન, કષાય શક્તિ રહિત કષાય છે, શક્તિ નથી એનામાં. માણસ કહે છે ભાઈ બેઠા છીએ પણ શક્તિ નથી, અશક્ત માણસ એકદમ થઈ જાય, બેઠા છીએ ચાલીએ છીએ પણ શક્તિ નથી, કોઈ કામ કરવાનું કહો તો અમારાથી પણ શક્તિ ખલાસ થઈ ગઈ છે, કષાયની શક્તિ સમ્યક દ્રષ્ટિની ખતમ થઈ ગઈ છે. યોગ પરિણામો એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના જે પરિણામ છે, એ ઉપયોગ પરિણામ કહો કે આત્મિક પરિણામ કહો અથવા પરિણામની શુદ્ધ શક્તિ કહો, એ શુદ્ધ શક્તિએ અશુદ્ધ પરિણામની અશુદ્ધ શક્તિને રોકી દીધી છે. અશુદ્ધતાથી જે થતો બંધ, મિથ્યાત્વ જ્ઞાન પૂર્વકની અશુદ્ધતાથી થતો બંધ, એવો બંધ દ્રષ્ટિને થતો નથી. પરિણતિ એ છે ને ઉપયોગ થાય છે, બે થાય છે, યોગનું પરિણતિ બંને છે, ક્યારેક ઉપયોગ થાય છે, ઉપયોગ ક્યારેક થાય છે, પરિણતિ તો સતત છે. ભાવ ભાષા તો પણ ત્યાં જ્ઞાન છે એ એકત્વ પણ એને પામતું નથી. તો ઉપયોગમાં પણ જે જ્ઞાન જુદું રહે છે એવા જે ઉપયોગના પરિણામ છે એને અશુદ્ધ શક્તિને રોકી લીધી છે. માણસ એમ કે ને વિદ્યા નથી બતા વિદ્યા કે ભાઈ એની શક્તિ હવે મેં અત્યારે રોકી લીધી છે, એવી વિદ્યાઓ આવે છે. શું કે તમારી સાથે લડાઈ કરશે પણ એ તમને કાંઈ કરી શકશે નહીં, મેં એની શક્તિ રૂપ બાંધી લીધી છે એમ નથી કહેતા. હા, એની શક્તિ રોકી લે છે કે નહીં, એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રનો મંત્ર છે. એ બધી મંત્રતંત્રની વિદ્યાઓ છે ને, આ એક આધ્યાત્મિક મંત્ર છે કે જેણે પરિણામમાં શુભાશુભ ઉપયોગ, શુભાશુભ રાગ થવા છતાં એની શક્તિને, બંધ શક્તિને રોકી લીધી છે. આવું કામ કર્યું છે. ઉપયોગ પરિણામો એ બંધ આશ્રવ રૂપ અશુદ્ધ પરિણામની શક્તિને રોકી લીધી. પરિણતિ તો છે પણ ઉપયોગમાં પણ ભિન્નપણું છે. ઉપયોગ જોડાય છે તો એકત્વ કરે છે એમ છે ને, એ ઉપયોગ પરિણામ છે એના, એમાંય ફેર છે. જેવી રીતે સમ્યક દ્રષ્ટિ ને મિથ્યા દ્રષ્ટિ એક સરખા પરિણતા દેખાય પણ બંનેના ઉપયોગ પરિણામમાં ફેર છે, એક સરખા ઉપયોગ પરિણામ નથી. સમ્યક દ્રષ્ટિ તો પોતાના જ્ઞાનમાં વ્યાપે વ્યાપકપણું અનુભવે છે, મિથ્યા દ્રષ્ટિ તો જ્ઞેયમાં વ્યાપે વ્યાપકપણું અનુભવે છે, જ્ઞાનને ભૂલીને જ્ઞેયમાં વ્યાપે વ્યાપકપણું અનુભવ કરે છે. તો એના ઉપયોગ પરિણામોમાં પણ ફેર છે, ઘણો ફેર છે એમ કહેવું છે. જુદું રહે છે જ્ઞાન, જ્ઞાન જુદું રહે છે, ભિન્ન રહે છે જ્ઞાન. આ બહુ મોટી વાત છે. જ્ઞેય પ્રત્યે જવા છતાં અને જ્ઞેયમાં જોડાયેલું દેખાવા છતાં એ ભિન્ન રહે છે. આ બહુ મોટી વાત છે. એનું અબંધપણું છે, જે ભિન્ન રહે છે એનું અબંધપણું છે. ઉપયોગમાં તો અબંધપણું છે, જ્ઞાન ક્યાંય હવે બંધાતું નથી. આ બહુ મોટી વાત છે. એટલે સમયસારની અંદર કેટલીક ગાથાઓ એવી લીધી છે કે જ્ઞાનીના સર્વ પરિણામ જ્ઞાનમય છે. જેમ સોનાના સર્વ દાગીનાઓ સોનામય છે, ગમે તે ઘાટે ઘડાયેલા હોય સર્વ દાગીનાઓ સોનામય જ છે, તેમ જ્ઞાની સ્વદ્રવ્યને જાણે કે જ્ઞાની પરદ્રવ્યને જાણે તેનું પરિણામ જ્ઞાનમય છે. જ્ઞાનમાં તન્મયપણું છે, જ્ઞેયમાં તન્મયપણું નથી. એટલે એના સર્વ પરિણામ, કોઈ પણ જ્ઞેયને જાણવાના પરિણામ જ્ઞાનમય છે. આ એક પરિણામની વિશિષ્ટતા છે અને એવા પરિણામને લીધે એને રાગાદિની કર્મની મંદ શક્તિને, અશુદ્ધ શક્તિને રોકી લીધી છે. રાગાદિની અશુદ્ધ શક્તિને તોડી છે અને દ્રવ્ય કર્મમાં કર્મબંધની શક્તિને એને રોકી લીધી છે. તેથી તેને બંધ થઈ શકતો નથી, તેથી તે નિરાશ્રવ અને નિર્બંધ છે. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ નિરાશ્રવ છે અને નિર્બંધ છે. અલ્પબંધને તો અહીંયા ગણ્યો જ નથી, મુખ્યપણે જે એને બંધ થતો નથી એ વાતની મુખ્યતામાં આવીને એને છે જ નહીં એમ કહેવામાં આવે છે. ધાર્મિક એટલે શું? ધાર્મિક એટલે એના રાગ, રાગ ધાન ધર્માનુરાગ જેને કહીએ, દેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે, શાસ્ત્ર પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે ધર્માનુરાગના પરિણામ હોય, પણ એ તો રાગ છે આખો, અને એની સાથે એનું એકત્વ પણ છે, એ એનો સંબંધ છે, એ એનો બંધ છે. સમ્યક દ્રષ્ટિને એવા પરિણામ થતા નથી, બધા અજ્ઞાનમય થાય છે. પોતાને ભૂલીને તે રાગમાં અને રાગના વિષયમાં વ્યાપી વ્યાપકતા અનુભવે છે, જે મિથ્યા છે, થઈ શકતી નથી. એ હું એકત્વ થઈ શકતો નથી. તેથી તે નિરાશ્રવ નિર્બંધ છે, અને સર્વ એક પોતાને જ પોતે ચિત વસ્તુ વ્યાપક વ્યાપ્યતાથી સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા જાણવા લાગે, અને તે ચારિત્ર પરિણામ નિજ ઉપયોગમય ચિત્ત વસ્તુમાં સ્થિરીભૂત શુદ્ધ વિતરાગ મગ્ન રૂપે પ્રવર્તે, તેને જ ચારિત્ર પરિણામ જન્ય નિજાર્થ એટલે નિજાનંદ થાય છે. ત્યાં આનંદનો ઉભરો આવે છે. આ નિર્વિકલ્પ અનુભવનો વિષય લીધો. મૂળ ગ્રંથનું નામ છે ને અનુભવ પ્રકાશ. આ અનુભવ પ્રકાશની વ્યાખ્યા કરી, સ્વરૂપનો અનુભવ ક્યારે પ્રકાશ પામે છે, ક્યારે પ્રગટ થાય છે, કે સ્વાનુભૂત્યા ચકાસતે આવે છે. નમસ્મય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, શુદ્ધ સ્વરૂપ એવા શુદ્ધાત્માને નમસ્કાર કરું છું, એમાં નમું છું, કે જે સમયસાર સ્વાનુભૂતિમાં પ્રકાશમાન થાય. સમયસાર ક્યાં પ્રકાશે છે? કે સ્વાનુભૂતિમાં પ્રકાશે છે. એ સ્વાનુભૂતિની અહીંયા વાત લે છે કે સર્વ એક પોતાને જ પોતે અનુભવનું બહુ સરસ વર્ણન કર્યું છે. એ તો અનેક જગ્યાએ કરશે. હું આને અનુભવ કેવો, આને અનુભવ કેવો, આને અનુભવ કેવો. અનિર્વચનીય અનુભવને યત્કિંચિત વચન ગોચર કરે છે. અહીંયા કિંચિત તો વચન ગોચર છે ને, કિંચિત કથંચિત વચન ગોચર છે, એટલું વચન ગોચર કરે છે અનુભવને. મિત્ર, અનુભવ તો વચનમાં ના આવી શકે એવો વિષય છે, છતાં કથંચિત જે વચન ગોચર છે તો એ વિષયનો તે શબ્દાર્થ રહ્યો છે અહીંયા. સર્વ એક પોતાને જ એટલે આખે આખો અખંડપણે પોતાને જ, સર્વ એટલે અખંડપણે પોતાને જ પોતે ચીજ વસ્તુ, પોતે જે ચૈતન્ય સ્વરૂપ આત્મ વસ્તુ છે, તેને વ્યાપક વ્યાપ્યતાથી વ્યાપનાર પોતે ને વ્યપાવા યોગ્ય પણ પોતે, પોતાનું વ્યાપ્ય પણ પોતે, જેમાં વ્યાપવા યોગ્ય છે તે વ્યાપ્ય કહીએ, જે વ્યાપવાનું કાર્ય કરી કહે તેને વ્યાપક કહીએ. તો વ્યાપક પણ પોતે, ચિત્ત વસ્તુ વ્યાપક પણ પોતે, અને પોતા પોતે પોતામાં જ પોતાના અનુભવ ભાવથી પોતાપણે વ્યાપે છે, સ્વપણું કરીને વ્યાપે છે. એવા વ્યાપક વ્યાપ્યતાથી સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા જાણવા લાગે, સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા જાણવા લાગે, પોતાની મેળે જ પોતાને પ્રત્યક્ષપણે દેખવા જાણવા લાગે, પ્રત્યક્ષ અનુભવ કરવા લાગે, અને તે ચારિત્ર પરિણામ નિજ ઉપયોગમય ચિત્ત વસ્તુમાં સ્થિરીભૂત થાય, તે ચારિત્ર પરિણામ, આત્માના ચારિત્ર ગુણના પરિણામ પણ ઉપયોગમય જ્ઞાનમય એવો જે આત્મા, અનંત જ્ઞાનમય એવો જે આત્મા ચિત્ત વસ્તુ, તેમાં એકદમ સ્થિર થઈ જાય, ખોડાઈ જાય, સ્થિરીભૂત થઈ જાય, શુદ્ધ વિતરાગ મગ્ન રૂપે પ્રવર્તે, ત્યારે તે શુદ્ધ પરિણામે વિતરાગ ભાવે સ્વરૂપમાં એકાગ્ર મગ્ન થઈને પ્રવર્તે, તેને જ ચારિત્ર પરિણામ જન્ય નિજાનંદ નિજાર્થ કહેવામાં આવે છે. તે ચારિત્રથી ઉત્પન્ન થતો, સ્વરૂપ સ્થિરતાથી ઉત્પન્ન થતો આનંદ ભાવ છે, ત્યાં એને આનંદ ઉપજ્યા વિના રહે નહીં. જગતની અંદર તો કોઈ એક વિષયમાં પરિણામ મગ્ન થાય અને એ પરિણામ મગ્ન થતાં તે વિષયનો ઘણો રસ ઉપજીને મગ્ન થાય, એકાગ્ર થાય, ત્યારે કોઈ પણ અન્ય વિષયનો વિચાર વિકલ્પ સુદ્ધા ન રહે ત્યારે લોકો એમ કહે છે કે અમને બહુ આનંદ આવે છે, અમને બહુ આનંદ છે, અહીંયા અમને આ ચીજ ખાતા અમને બહુ આનંદ આવે, આ દ્રશ્ય જોતા અમને બહુ આનંદ આવે. તો ત્યાં ચારિત્ર પરિણામ જન્ય કાર્ય શું છે કે એકાગ્ર છે, કોઈ એક વિષયમાં અગ્ર એટલી મુખ્યતા રસથી કરી છે અને એટલા પરિણામને મગ્ન કર્યા છે, મગ્નતા છે ચારિત્રનો વિષય છે. તો ત્યાં પણ લોકો આનંદની કલ્પના કરે છે, કેમ કે ત્યાં બીજા પરિણામની દખલ નથી, બીજા વિષયના પરિણામની દખલ એમાં નથી, તો એને આનંદ કહેવામાં આવે છે. આ તો આત્મા જે અનંત આનંદમય, એમાં કોઈ પણ અન્ય ભાવ થયા વિના ઉપયોગ દ્વારા એમાં મગ્ન થાય છે ત્યારે ત્યાં ચારિત્ર પરિણામ જન્ય આનંદની ઉત્પત્તિ થાય છે. એને આત્માનંદ કહેવામાં આવે છે અથવા એને આત્મ અનુભવ કહેવામાં આવે છે. ઓલામાં તો આકુલતા છે, ખરેખર આનંદ છે, પણ એને આનંદનો આભાસ છે, પણ એકાગ્રતા થાય ને રસ આવે ત્યાં એવું થાય, એટલે આનંદની ત્યાં કલ્પના છે, ખરેખર આનંદ ત્યાં નથી, આ સાક્ષાત આનંદ છે. આનંદ ગુણ પોતે આનંદ રૂપે પ્રવાહિત થઈને પરણમી રહ્યો છે. જેને બરફ ઓગળીને શીતળ ઠંડુ પાણી થાય એમ આનંદનો પર્વતમાંથી આ આનંદની ગંગા નીકળી એમ છે, જ્ઞાનના પર્વતમાંથી જ્ઞાનની ગંગા નીકળી એવો છે. બીજો વિષય યાદ આવ્યો, 47 શક્તિના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીની એક પદ્ધતિ આવી, બહુ બહુ માર્મિક પદ્ધતિ આવી હતી, ઉછાળ તારા પરિણામને તારા શક્તિ અને સામર્થ્યના પર્વત ઉપર, ઉછાળ તારા પરિણામ અંદર શક્તિનો સામર્થ્યનો પર્વત પડ્યો છે ત્યાં તારા પરિણામને ઉછાળીને લઈ જાય. તો તારી જે શક્તિઓ છે એ બધી શુદ્ધપણે પરિણામમાં પરિણમવા લાગશે. ઘણી એવી પદ્ધતિથી વાતો આવી છે કે એની અંદર એ પોતે શું કહેવા માગે છે, અંદર જે શક્તિ અને સામર્થ્યનો પિંડ આત્મા છે એ પોતે જ ઓગળીને પરિણામમાં આવે છે, પોતે જ જ્ઞાન પોતે જ્ઞાનમય ભાવે, આનંદ પોતે આનંદમય પરિણામે પરિણમે છે આત્મામાં, એને જ અનુભવ કહેવામાં આવે છે. અહીંયા દેખવા જાણવા લાગે એટલે પ્રત્યક્ષ દેખવા અને પ્રત્યક્ષ પોતાના સ્વરૂપને જાણે છે, દર્શન ઉપયોગથી પોતાને પ્રત્યક્ષ દેખે છે અને જ્ઞાનોપયોગથી પોતાને પ્રત્યક્ષ જાણે છે. જેવો છે તેવો, ગુરુદેવ એમ કહેતા કે જેવો કેવળ જ્ઞાનમાં આત્મા જણાય છે તેવો ચોથા ગુણ સ્થાને અનુભવ ગોચર થાય છે. સર્વજ્ઞના જ્ઞાનમાં જેવો આત્મા જાણ્યો સર્વજ્ઞ તેવો આત્મા એને ચોથા ગુણસ્થાન પરથી જીવ તિર્યંચને અનુભવ ગોચર થાય છે. એવો જ બિલકુલ, થોડો ઓછો નહીં ને વધારે નહીં, ત્યાં થોડો વધારે થાય છે ને અહીંયા થોડો ઓછો થાય છે, એવું છે. એટલે પહેલો શબ્દ એમણે એ વાંચ્યો છે કે સર્વ એક પોતે જ પોતાને જ પોતે, સર્વ શબ્દ વાપર્યો છે, આખે આખો અખંડ સર્વ આત્મા, ઓછો નહીં પૂરેપૂરો, અનંત ગુણના નામ આવડતા નથી. અરે નામ તો આ સંખ્યાત ગુણોને આવડે છે પણ અનંત ગુણને જાણે છે, અભેદપણે અનંતે અનંત ગુણને એને જાણ્યા. આમ છે. અને આગમના રચનારાઓએ એમ કહ્યું કે જેણે આવો એક આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું, એમ જાણે સો સંભમ જાણે, એમ કહી દીધું. એ સૂત્ર તો શ્વેતાંબરમાં લીધેલું છે, આચારાંગનું સૂત્ર છે શ્વેતાંબરમાં. કેટલીક વાતો તો તેની તે જ છે ને, એ કેટલીક વાતો તો તેની તે જ આવે, કેમ કે ધારણામાં તો રહી ગયું. એગમ જાણઈ, એગમ જાણઈ સો સંભમ જાણઈ, એક આત્માને જેણે જાણ્યો તેણે સર્વ જાણી દીધું, અને તેણે જ સર્વ જાણ્યું. સંભમ જાણઈ સો એગમ જાણઈ, જેણે આત્માને જાણ્યો એણે સર્વ જાણ્યું. જો આત્માને નથી જાણ્યો તો એણે જે સર્વ જાણ્યું છે તે એણે કાંઈ જાણ્યો નથી, નિષ્ફળ છે. સર્વનું જાણવું નિષ્ફળ છે, અથવા અન્ય સર્વનું જાણવું સંસાર અર્થે છે. આમ એમાં ક્યાંય એને સુખ થવાનો પ્રશ્ન નથી. કેવી વ્યાખ્યા કરી છે જોયું, અનુભવની આ વ્યાખ્યા લીધી. અહીંયા વાત કરતા કરતા સમ્ય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ એની વાત કરતા 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 અનુભવની વાત લઈ લીધી છે. એ પદ્ધતિ છે એમની આ પ્રકરણની, કે સર્વ એક પોતાને જ, એટલે પરિપૂર્ણ એવા એક પોતાને જ પોતે વ્યાપકતાથી સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા જાણવા લાગે, ચિત્ત સ્વભાવ દ્વારા. ચિત્ત વસ્તુ છે એમ, ચિત્ત સ્વભાવ દ્વારા ચિત્ત ચૈતન્ય વસ્તુને પ્રત્યક્ષપણે, અતિન્દ્રિય પ્રત્યક્ષપણે જે જ્ઞાન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું હતું, અને જે ચારિત્રના પરિણામ પણ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તા હતા રાગાદી ભાવ, તે જ્ઞાન આચરણ વગેરે પરિણામ અંતર્મુખ થઈને અતિન્દ્રિય ભાવે પરિણમવા લાગ્યા. ઇન્દ્રિય ભાવે પરિણમ તો જ્ઞાન પરોક્ષપણાને પામે છે, પરોક્ષ એવું નામ પામે છે. પર અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિય, પર એટલે બીજી, બીજી ઇન્દ્રિયોનું વચ્ચે માધ્યમ છે તેવા જ્ઞાનના ઉપયોગને પરોક્ષ જ્ઞાન કહે છે. એનું જ્યાં એણે આ માધ્યમ છોડ્યું ત્યાં એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. જ્યાં ઇન્દ્રિયથી વ્યાપાર પાછો વળી ગયો ઉપયોગનો, અને ઉપયોગ અંતર્મુખ થઈને આત્મામાં સમાઈ ગયો, ત્યારે તે અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન કહેવા યોગ્ય છે. અહીંયા કેટલાક આગમના અભ્યાસી તર્ક કરે છે કે હજી મતિશ્રુત જ્ઞાન છે, હજી અહીંયા સ્વાનુભવ થયો છદમસ્થ ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવને તો મતિશ્રુત જ્ઞાન છે, અને મતિશ્રુત જ્ઞાન તો શાસ્ત્રની અંદર પરોક્ષ કહેવામાં આવ્યું છે. આદ્ય પરોક્ષમ તત્વાર સૂત્રમાં પ્રત્યક્ષમ અન્યત, પાંચ જ્ઞાનના ભેદ કયા, કે મતિશ્રુત અવધિ મન પર્યવ ને કેવળ એવા જ્ઞાનના પાંચ ભેદ છે, તો કે એ પાંચ ભેદમાં આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત પાંચના ભેદ પાડી દીધા. આદ્ય, આદ્ય એટલે દ્વિવચન, સંસ્કૃત ભાષામાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ ત્રણ પ્રકારે વ્યાકરણની અંદર સંખ્યા ભેદ પાડી છે. વચનની અંદર એક વચનને કહેનારા સંખ્યા જુદી, દ્વિવચનને કહેનારો શબ્દ જુદો, અને બહુવચનને કહેનારો શબ્દ જુદો. જેમ કે હું તો એક વચન છે એની અંદર, અને આપણે તો એમાં બહુવચન છે, પણ આપણે બે માટે કોઈ શબ્દ ગુજરાતીમાં નથી, ત્યાં સંસ્કૃતમાં જુદો શબ્દ છે એના માટે. એ ત્યાં વ્યાકરણની પદ્ધતિ એટલી વધારે વિશાળ છે એ ભાષાની અંદર. તો અહીંયા બે શબ્દ વાપરવો ન પડે, દ્વિવચન વાપરે એનો અર્થ જ કે ત્યાં બે બેની વાત લેવી છે. એ આદ્ય શબ્દ છે એ દ્વિવચન સૂચક છે. આદ્ય પરોક્ષમ પહેલા બે જ્ઞાન પ્રત્યક્ષ પરોક્ષ છે, આગમની સાથે વિરોધ આવે છે એમ કહે છે. ભાઈ અહીંયા આગમનો વિષય ચાલતો નથી, અહીંયા અધ્યાત્મનો વિષય ચાલે છે, આગમ અધ્યાત્મનો ભેદ ઘણા પાડતા નથી અને એ તકલીફ પડે છે. આ મતિ શ્રુત જ્ઞાન એ આગમનો ભેદ છે અને આગમના ભેદથી વિચારીએ તો તે જ્ઞાનને પરોક્ષ કહેવામાં આવે. ટોડરમલજીએ બહુ ચર્ચા કરી છે આની, પણ પ્રત્યક્ષ પરોક્ષની ચર્ચા બહુ કરી છે પોતાના ચિઠ્ઠીમાં, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ઘણી ચર્ચા લંબાવી છે. પણ અહીંયા અતિન્દ્રિય જ્ઞાન હોવાથી એને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. પરોક્ષપણું ઇન્દ્રિય જ્ઞાનને લાગુ પડે છે, અતિન્દ્રિય જ્ઞાનને પરોક્ષપણું અધ્યાત્મના પ્રકરણમાં લાગુ પડતું નથી. હા, એટલે પ્રત્યક્ષ થઈ ગયો. એટલે જેના જે જ્ઞાન થવામાં વચ્ચે પર પદાર્થનું માધ્યમ હોય, નિમિત્ત હોય, ઇન્દ્રિયનું નિમિત્ત હોય, ત્યાં જ્ઞાન પરોક્ષ ગણવું. પણ જે જ્ઞાન સ્વયં પોતે પોતાને જ પોતાથી અભેદપણે અનુભવવા લાગે તેનામાં વચ્ચે કોઈ નિમિત્ત નથી, તો એ જ્ઞાન પ્રત્યક્ષ છે. પોતે પોતાને પોતાથી અનુભવી રહ્યું છે. વળી સ્વભાવ પણ સહજ પ્રત્યક્ષ છે. અહીંયા એક બીજી બહુ સજ્જડ દલીલ છે કે સ્વભાવ પોતે સહજ પ્રત્યક્ષ છે, ત્રિકાળ પ્રત્યક્ષ સ્વભાવ છે. જ્ઞાન સ્વભાવ તો ત્રિકાળ સહજ પ્રત્યક્ષ છે. એ એક એ જેવું સ્વભાવ, જેવો સ્વભાવ છે એવું જ જ્ઞાનનું જે સ્વાભાવિક પરિણમન થયું તેમાં પ્રત્યક્ષતા આવી કે પરોક્ષતા આવી? એમાં પણ પ્રત્યક્ષતા આવી. પરોક્ષપણું એ જ્ઞાનનો સ્વભાવ નથી, પણ પરોક્ષપણું એ જ્ઞાનનો વિભાવ છે. ઠીક, આ જ્ઞાનના વિભાવને હમણાં હમણાં વિચારીએ છીએ ને આપણે કે પરસન્મુખ થવું ઉપયોગનું તે જ્ઞાનનો વિભાવ છે, પરમા તન્મયતા કરવી એકત્વ કરવું તે જ્ઞાનનો વિભાવ છે, અને અસ્થિરતાથી જ્ઞેયથી જ્ઞેયાંતર થવું તે પણ જ્ઞાનનો વિભાવ છે. એમ પરોક્ષપણે પરિણમવું, ઇન્દ્રિયના નિમિત્તે જ્ઞાનનું પરિણમવું તે જ્ઞાનનો વિભાવ છે. વિભાવ તે વિભાવ છે, વિભાવ તો અમુક ગુણસ્થાન સુધી રહે છે. એમ અસ્થિરતાનો વિભાવ છે જ્ઞાનનો, એ નવમા સુધી રહે છે, દસમા સુધી રહે છે, સૂક્ષ્મ સાંપ્રાય સુધી રહે છે, પછી અગિયારમા ને બારમામાં સ્થિર થઈ જાય છે. તેરમામાં તો કેમ, બારમામાં તો યથાખ્યાત ચારિત્ર પ્રગટી જાય છે, અને અગિયારમાં ઉપશમ ભાવે સ્થિર થાય છે, બારમામાં ક્ષાયિક ભાવે સ્થિર થાય છે. શું કહે છે કે સ્વયમેવ પ્રત્યક્ષ દેખવા જાણવા લાગે, જ્ઞાન પ્રત્યક્ષ થઈને પરિપૂર્ણ પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ એવા પોતાના નિજ સ્વરૂપને પ્રત્યક્ષપણે દેખવા જાણવા લાગે. એનો વિષય પણ પ્રત્યક્ષ અને એનો વિષય પણ પ્રત્યક્ષ, બંને પ્રત્યક્ષ થઈ ગયા ત્યાં. અને તે ચારિત્ર, અને તે ચારિત્ર પરિણામ, તે જ વખતે જે ચારિત્ર ગુણના પરિણામ છે તે નિજ ઉપયોગમય ચિત્ત વસ્તુમાં સ્થિરીભૂત થાય. આત્મામાં કહેવાને બદલે આટલો શબ્દ લંબાયો. નિજ એટલે પોતાનો ઉપયોગમય આત્મા છે, જ્ઞાનમય આત્મા છે, ચિત્ત વસ્તુ સ્વરૂપ, ચિત્ત ઘન સ્વરૂપ આત્મા છે, એમાં ચારિત્ર પરિણામ પણ સ્થિરીભૂત થાય, શુદ્ધ થાય, રાગ રહિત થાય, વિતરાગ ભાવે થાય, મગ્નતા રૂપે પરિણમે. એમ સ્થિરીભૂત અને મગ્નતા બે લીધી છે, તે રૂપે પ્રવર્તે, તેને જ ચારિત્ર પરિણામ જન્ય નિજાર્થ અથવા નિજાનંદ થાય છે. તેને ચારિત્ર પરિણામથી ઉત્પન્ન થતો આનંદ છે અથવા અર્થ નામ પ્રયોજન છે, નિજાર્થ, નિજ પ્રયોજનની અહીંયા સિદ્ધિ થાય છે. અહીંયા ખરેખર તો શુદ્ધ નિશ્ચય નય જ અહીંયા પ્રગટ્યો એમ કહેવાય છે. જે જ્ઞાન પોતાના શુદ્ધ સ્વરૂપને જાણવાનું જ પ્રયોજન રાખે તેને નિશ્ચય અથવા શુદ્ધ નહીં, નિશ્ચય નહીં કહેવામાં આવે છે. નિશ્ચય સ્વરૂપને જાણવાનું, શુદ્ધ સ્વરૂપને જાણવાનું જેને પ્રયોજન છે તે જ્ઞાન શુદ્ધ નહીં રૂપ છે અને તે જ્ઞાન નિશ્ચય નહીં રૂપ છે. એટલે એમ કહ્યું કે નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણને. જે મુનિઓ આવા શુદ્ધોપયોગમાં લીન થઈ જાય છે એને નિર્વાણ પ્રગટ થઈ જાય છે. પંચમકાળાડો આવે કે ના આવે, એ પંચમકાળને અહીંયા કોઈ સંભાળતો નથી. પંચમકાળને ત્યાં સંભાળવામાં આવે છે, ત્યાં યાદ કરવામાં આવે છે કે જ્યાં પંચમકાળને યોગ્ય પરિણામ જીવોના જોવામાં આવે ત્યાં. એટલે માઠા પરિણામ જોઈને એમ કહેવાય છે કે અરે રે આ તો પંચમકાળ છે, જોવો જીવોને કેવા પરિણામ થાય છે એમ કહી દે. પણ જ્યાં નિર્વાણને યોગ્ય પરિણામ થાય ત્યાં પંચમકાળ પંચમકાળ ક્યાંય છે, ત્યાં પંચમકાળને યાદ કરવામાં આવતો નથી. લગ્નની શરણાઈઓ વાગતી હોય ને લગ્નના ગીત ગવાતા હોય ત્યાં કોઈ મરસ્યુ ગાય ન ગાય. એમ અહીંયા જ્યાં મુક્તિના પરિણામ થવા લાગ્યા, નિર્વાણના યોગ્ય પરિણામ, ત્યાં પંચમકાળની વાત કેવી એમ કે છે. પંચમકાળમાં વર્તતા જ્ઞાનીઓ પોકારી પોકારીને મુક્તિની વાત કરી છે, હાલતા ને ચાલતા. જ્યાં સાધકની વાત આવે ત્યાં સિદ્ધની વાત લઈ લઈએ સાથે સાથે, એવી તો કેટલી જગ્યાએ છે, ઠામ ઠામ એ વસ્તુ જોવા મળશે. આમ કરે તો પૂર્ણ, અરે સમ્યક દર્શન થાય તો પૂર્ણતા થઈ જાય એમ કહી દે. એક સમ્યક દર્શન થાય ને ત્યાં પૂર્ણતા થઈ જાય. હજી તો શરૂઆત થઈ છે, શું કરવા એવું આવે છે કે એનું ધ્યેય પૂર્ણતાનું છે, એનું લક્ષ્ય પૂર્ણતાનું છે. એ પૂર્ણતામય એના શ્રદ્ધા જ્ઞાન આચરણના પરિણામ સર્વ એક આત્માને એમ દીધું, સર્વ એક પોતાને પૂર્ણ પૂર્ણ એવા પોતાને. ત્યાં એને અપૂર્ણતાનું લક્ષ્ય નથી અને અપૂર્ણતા રહે એવો જે પંચમ કાળ એનું પણ લક્ષ્ય રહેતું નથી. કાળની બાદબાકી થઈ જાય છે ત્યાં. કાળ પંચમ કાળ વર્તતો હોવા છતાં એની બાદબાકી થઈ જાય છે, એનો અભાવ થઈ જાય છે. ભાવમાં તો એનો અભાવ થઈ જાય છે. અહીંયા કોઈ પંચમકાળ પંચમકાળ અંદરમાં છે નહીં. અથવા મૂળ વસ્તુ જે ત્રિકાળી આત્મ સ્વરૂપ છે એ કાળની અપેક્ષા રહિત છે, કાળથી નિરપેક્ષ છે. એનો અનુભવ થયો સ્વ પણ એ વાત પૂરી થઈ ગઈ. કાળ વાળ કેવો પછી કહે છે, એમાં પછી કાળ લાગુ કરાતો નથી. ભગવાન જય હો, પરમ પ્રકાશ મહાન દેવ નો જય, ઉત્તરાય દિગંબર જય હો.